ભરતજી મંથરાને મારતા જોઈ ગયા છે, દોડતા દોડતા ગયા. શત્રુઘ્નને કીધું, બાપ રાખ, એને મારીશ નહીં, એને અડીએ તોય પાપ લાગે. મંથરાને કઈ કઈ તો મરદા કહેવાય, જેને પ્રભુને વિદાય આપી દીધી, એનો સ્પર્શ કરીએ તો આપણને સૂતક લાગે. જવા દે, એને મૂકી દે, ચાલ આપણે માં કૌશલ્યાની પાસે પહોંચે. માં કેટલી દુઃખી હશે માનવ દર્શને. બોલતા બંને દોડતા દોડતા માં કૌશલ્યાજીને મહેલે આવ્યા છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, માં કૌશલ્યાની સ્થિતિ તો આજ બહુ કફોડી છે. ઉમરાને કોરે બેઠા છે, આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ રહી છે. એને એકાએક દોડ દૂરથી દોડતા આવતા ભરત અને શત્રુઘ્નને જોયા છે. બંને ભાઈઓને આવતા જોતાની સાથે આંખોના આંસુને સાફ કરી નાખ્યા છે, એકદમ ઉભા થઈ ગયા છે. માને જોતાની સાથે ભરતજી અને શત્રુઘ્ન બંને દોડી દીધી છે. આગળ વધીને ભરતજી માં કૌશલ્યાજીને ભેટી પડ્યા છે. આંખોમાંથી આંસુડાની ધારાઓ શરૂ થઈ છે. ભરતજી બોલી ઉઠ્યા છે, મામા, માં આ બધું શું થઈ ગયું? માં, એક મારી જેવા પાપીને કારણે અયોધ્યાની આ દશા. માં, જલ્દી તું મને બતાય, ભૂપતિ સુરપતિ પુર પગ ધારવું. માં, મારા પિતાજી ક્યાં છે બતાય. માં, તું તાત કહી દેહ દિખાઈ. જલ્દી કહે, મારા પિતાજી ક્યાં છે? કહી શ્રી રામ લખન દઉં ભાઈ. જલ્દી કહે, મારી માં જાનકી ક્યાં? મારો રામ ક્યાં? મારો લખન ક્યાં? જલ્દી બતાય, માં ક્યાં છે બતાય. કૌશલ્યાજી ફરીવાર ભરતજીને છાતીએ છાત્યા છે. ધીરજ રાખ બાપ, ભરત ધીરજ રાખ, ઉતાવળો ન થા. ભરતજી બોલ્યા છે, મામા, એક વાત કહું, પૃથ્વી પર હું એક જો ન જન્મ હોત ને, તો આજ તું જે રડે છે ને, તારે રોવાનો વારો ન આવ્યો હોત. માં, મારે કારણે આજ તારે રોવાનો વારો આવ્યો છે. કૌશલ્યાજી ભરતની માથે હાથ મૂક્યો છે. ભરત, એવું નહીં બોલીશ, ધીરજ રાખ. જે કઈ બન્યું છે ઈશ્વરી ઈચ્છાથી બન્યું હશે, પણ ભરતજીને આજ હૃદયમાં શાંતિ નથી, અતિશય ઉદ્વેગ થઈ ગયો છે. ત્યાં ગુરુ વશિષ્ઠજી આવી ગયા છે. ગુરુ વશિષ્ઠજીને આવતા જોતાની સાથે ભરતજી એકદમ વશિષ્ઠજીની પાસે જઈ એના કદમમાં ચૂક્યા છે. ગુરુ વશિષ્ઠજીના કદમમાં ચૂકી ગુરુ વશિષ્ઠજીના જમણા પગનો અંગૂઠો પકડીને ભરતજી આજ પોતાના આત્મનું નિવેદન કરવા તૈયાર થયા છે. ગુરુદેવ, મને માફ કરશો, જે કાંઈ ઘટના ઘટી છે બિલકુલ હું નિર્દોષ છું, મને કોઈ વાતની ખબર નથી. ગુરુદેવ, હું બિલકુલ સત્ય કહું છું, મેં અયોધ્યાની ગાદી પર બેસવામાં સ્વપ્નમાં કદી સંકલ્પ નથી કર્યો. ગુરુદેવ, સ્વપ્નમાં મેં કદી જો સંકલ્પ કર્યો હોય કે અયોધ્યાની ગાદી પર હું બેસું અને મારો પ્રભુ રામ વનમાં જાય, તો કોઈ ગર્ભવતી નારી હોય પરંતુ એની પાછળ કોઈ ચોર લોકો પડાય અને બચવા માટે ભાગતી હોય અને કોઈકનો આશરો લઈને એ જ વ્યક્તિ એનું ખૂન કરી નાખે, એ બાળકનું ખૂન કરે અને એને જે પાપ લાગે એ પાપ મને લાગે, આ વાતમાં જો કઈ જાણતો હોય. ગુરુદેવ, આપ જેવા તપસ્વી ગુરુનું કોઈ ખૂન કરી નાખે અને એને જે પાપ લાગે પાપ મને લાગે, આ વાતમાં કાંઈ હું જો જાણતો છું, બિલકુલ નિર્દોષ છું. ગુરુદેવ, હજારો ગાયો બાંધી હોય એ ગૌશાળામાં કોઈ અગ્નિ મૂકે, એ તમામ ગૌશાળામાં રહેલી ગાયોનું ભડથું થઈ જાય અને આગ મૂકનારને જે પાપ લાગે એ પાપ મને લાગે, આ વાતમાં કાંઈ હું જો જાણતો છું, બિલકુલ નિર્દોષ છું. તેમ છતાંય ભરતને શાંતિ ન વળી. માં કૌશલ્યાજીને સામે જોઈને કીધું છે, મામા, હું મને નિર્દોષ છું, સાંભળ, જે કાંઈ ઘટના ઘટી છે એમાં કાંઈ પણ જો હું જાણતો હોઉં તો નરકના જેટલા કુંડ છે એક એક કુંડની અંદર હજાર હજાર વર્ષ હું સબડું, ફરીવાર મને મનુષ્ય દેહની પ્રાપ્તિ ન થાય. માં, આમાં કાંઈ હું જો જાણતો હોઉં તો કશું જ નથી જાણતો. બોલતા ભરતજી રડી પડ્યા છે. કૌશલ્યાજી એકદમ ભરતજીની પાસે જઈ ભરતજીને ઊંચકીને છાતીએ છાપ્યા છે અને બોલ્યા છે, બાપ ભરત, તું ચિંતા નહીં કરીશ, કોણ કહે છે તું દોષિત છે. કમલવલત આજ તો શું, પરંતુ સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી કોઈ એમ નહીં કહે કે આમાં ભરતનો હાથ હતો. અને કોઈ જો એમ કહેશે કે અયોધ્યાની ગાદી માગવામાં અને રામને વનમાં મોકલવામાં ભરતનો હાથ હતો, તો આજ રામની જનની કૌશલ્યા પુકારીને એમ કહે છે એને કદી પણ મનુષ્ય દેહની પ્રાપ્તિ નહીં થાય, મારો સાથ કરીને કદી રડશે નહીં, નરકના એક એક કુંડની અંદર હજારો વર્ષ સુધી સબરશે જે ભરતને ગુનેગાર કહેશે. બેટા આજ રામને જનની પુકારીને એમ કહે છે પૂરું વિશ્વ તન નિર્દોષ સમજશે. બેટા શાંત થા, શાંત થા. મહાપ્રયાસે ભરતને થોડી ધીરજ આપી છે. ગુરુ વશિષ્ઠજી પણ કીધું છે, ભરત શાંત થા બાપ, હજી તો પિતાજીના દેહનો અગ્નિ સંસ્કાર આદિ તમામ વિધિ બાકી છે, તૈયારી કરો. ભરતજીની પાસે તૈયારી કરાવી છે. સરયુને કિનારે વિશાળ મોટી ચિતા ગોઠવવામાં આવી છે, એના પર અવધપતિનું પંચ ભૌતિક દેહને સુવડાયો છે. ગુરુ વશિષ્ઠજી ભરત અને શત્રુઘ્ન બંનેને કીધું છે, પિતાના દેહને અગ્નિ મૂકો. ભરતજી રડી પડ્યા છે, ગુરુદેવ મારાથી ન બની શકે, અને સાંભળો, મારું નામ સાંભળતા મારા પિતાનો આ લોક બગડી ગયો, અને હું હવે જો અગ્નિ મૂકું તો પિતાનો પરલોક પણ બગડી જાય. બોલતા ભરત રડી પડ્યા છે, પણ વશિષ્ઠજી મહા મહેનતે સમજાવી ભરત અને શત્રુઘ્ન બંનેને હાથી અવધપતિના દેહને અગ્નિ મુકાયો છે. પરીક્ષિત, અવધપતિનો પાંચ ભૌતિક દેહને જ્યારે અગ્નિ લાગ્યો છે, ભાડ ભાડ કરતા સળગવા લાગ્યું છે શરીર, એ વખતે શત્રુઘ્ન અને ભરત બંને ભાપ ઉપર રડી પડ્યા છે. બંનેને રડતા જોતાની સાથે જ અયોધ્યાની તમામ રયત આજ કરી છે, આજે મેં મારા માલિકને ગુમાયો છે, આજ અમારે માથેથી છત્ર જીવનનું જતું રહ્યું છે. અયોધ્યાની તમામ જનતા જ રડવા લાગી છે. વશિષ્ઠજી એક પછી એકની ધીરજ આપે, ધીરજ રાખો, ધીરજ રાખો. ધારુ બધો શ્રી હરેનો જય થાય, ધારુ બધો શ્રી હરેનો જય થાય, ધારુ બધો શ્રી હરેનો જય થાય. વશિષ્ઠજી સમજાવે છે, ભરત ધૈર્ય તો એક પરમાત્માનું થાય છે, આપણું કોઈનું ધૈર્ય નથી થતું. જે પ્રાણી માત્ર નાડી પરમેશ્વરના હાથમાં છે, આપણે તો એના બધા ખીલોના છીએ, એ જેમ ખેલાવે એમ આપણે ખેલવું પડે છે. ધીરજ આપી અગ્નિ સંસ્કાર કરીને પાછા આવ્યા છે. માં કૌશલ્યાજીને અતિશય દુઃખ છે, ભરતજીના મનમાં એમ થયું, માં રાજી થયું કંઈક કરું, માં કૌશલ્યજી અન્ન અને જળનો ત્યાગ કરી દીધો છે. ભરતજી માં કૌશલ્યજીની પાસે ગયા છે. માને કહ્યું છે, માં તે અન્ન અને જળનો ત્યાગ કર્યો છે, માં હવે મારા દેહમાં જો પ્રાણ ટેક્યો હોય તે તારે આધારે ટેક્યો છે. માં તને જો કંઈક થશે તો સમજી રાખજે આ તારો દીકરો ભરત પણ પૃથ્વી પર નહીં રહી શકે. માં મને જીવંત જોવાની જો તારી ઈચ્છા હોય તો માં તું અન્ન કે જળ કંઈક સ્વીકાર કર, અને માં તું જો અન્ન જળનો સ્વીકાર કરીશ તો તારો દીકરો ભરત વચનથી બંધાય છે, તને એકવાર વનમાં લઈ જઈને પ્રભુ રામના દર્શન કરાવીશ. માં તું કંઈક જઈ બોલતા ભરતજીએ માતા કૌશલ્યાજીને જમાડ્યા છે. અને ત્યારબાદ રાજ્યમાં જાહેર કર્યું છે આવતીકાલે પ્રભુ રામને મળવા માટે ભરત શત્રુઘ્ન જઈ રહ્યા છે, ત્રણેય માતાઓ ગુરુ વશિષ્ઠજી જઈ રહ્યા છે, જેને આવવું હોય એ આવી શકે છે. આ સમાચાર મળતા અયોધ્યાની તમામ જનતાને આનંદ થયો છે. પરીક્ષિત હું તને શું કહું, અયોધ્યાની અંદર એટલી તમામ જનતા આજ પ્રભુને મળવા માટે તૈયાર થઈ છે. હજારોની સંખ્યામાં પ્રભુને મળવા માટે આજ રૈયતું પડી છે. ચાલતા ચાલતા સુંગવેરપુરની અંદર આવ્યા છે. તેથી ગુહ મહારાજા પણ સાથે આવ્યા છે. ગંગાજીને પાર ઉતરી સામે કિનારે ગયા છે. એ જગ્યાએ ગુહ મહારાજાએ ભરતજીને કીધું છે, ભરત અહીંયા સુધી પ્રભુ કોઈને કોઈ માધ્યમ લઈને આવ્યા હતા, પરંતુ અહીંયાથી રાઘવ પગે ચાલતા ગયા છે. અને આ સમાચાર સાંભળતાની સાથે ભરતે પણ નિર્ધાર કર્યો છે, હું પણ હવે પગે ચાલીને જઈશ. ગુરુ મહારાજાએ સમજાવ્યા છે, ભરત એમ ન કરો. ત્યારે ભરતજી બોલ્યા છે, ગુરુ મહારાજા સાંભળો, શિર ભરે જાઓ ઉચિત અસમોરા, સબતે અધિક સેવક કઠોરા. હું તમને શું કહું, હું તો રામનો દાસ છું, મારો માલિક જો અહીંયાથી ખુલ્લે પગે ગયો હોય તો મારાથી રથમાં ન બેસાય, મારાથી પગમાં મોજડી ન પહેરાય, જૂતા ન પહેરાય. ભરતજી એમને એમ ચાલ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત ચાલતા ચાલતા આગળ વધ્યા છે. આગળ વધતા પ્રયાગ ક્ષેત્રની અંદર ગયા છે, જે જગ્યાએ ગંગા યમુના અને સરસ્વતી ત્રણેયનું સુમધુર મિલન થાય છે. ત્યાં જે ભક્તો ગયા હશે એને આ સ્થાન નિહાળ્યું છે, અદભુત રમણીય સ્થાન છે. ગંગાજીનો પ્રવાહ શ્વેત જણાય છે, યમુનાજીનો પ્રવાહ શ્યામ જણાય છે, સરસ્વતી ગુપ્ત રીતે નીચેથી ચાલ્યા જઈ રહ્યા છે. બહુ દિવ્ય ધામ છે, અતિ દિવ્ય સ્થાન છે. પણ ભક્તો એક વાત બતાવું, આ બધી વસ્તુની અંદર નિર્ગુણ અને દિવ્ય આનંદ છે, પણ એને આનંદ આવે જેના હૃદયમાં આસ્તિકતા હોય, જેના હૃદયમાં પરમેશ્વરની પ્રત્યે પ્રેમ હોય, પ્રીતિ હોય, જેનું હૃદય કુરુ ધાકડ હોય, એને કદી પરમાત્માએ જ્યાં ચરિત્ર કર્યા છે એવા સ્થાનમાં આનંદ ના આવે, પરમાત્માના ચરિત્રમાં એને આનંદ ના આવે. એને જગતના ગીતોમાં આનંદ આવે, જગતની કહાનીઓમાં આનંદ આવે, કારણ કે નિર્ધાર કર્યો છે એને મરીને ભગવાનના ધામમાં નથી જવું, એને મર્યા પછી જમપુરીમાં જવું છે. આ તો ભગવાનના ભક્તોને ગમે, અભક્તને આ વાત ન ગમે. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી એમ લખવું પડ્યું, અમારે લખાયેલા શિક્ષાપત્રી દેવી સદગુણ યુક્ત જે હોય એને આપજો, આસુરીને આપશો નહીં. આસુરીને કદી પરમાત્માના ચરિત્રમાં મોહ જ ન આવે, એને કદી આનંદ ના આવે. સૂર્ય ઉગે ત્યારે મોરલા ટહુકારા મારવા માંડે, કોયલો કિલકલાટી કરવા માંડે, પણ સૂર્ય ઉગે ને ત્યારે ઘુવડને તો મહા દુઃખ થાય, ઘુવડને આનંદ ના આવે. આનંદ તો ભગવાનના ભક્તને આવે, અભક્તને કદી ના આવી શકે. કથામાં પ્રીતિ પણ ભગવાનના ભક્તને હોઈ શકે, અભક્તને ન હોઈ શકે. અને જેને ભગવાનની કથા વહેલી લાગી, એમાં જેને પ્રીત બંધાણી, એને છેલ્લો જન્મ છે સમજવું. જેને ભગવાનની કથા ન ગમી, એને હજી 84માં પીલાવાનું છે, એમના દૂતોના હાથના માર્યને ખાવાના માથે જ છે એમ સમજવું. એને કદી સુખ ન થાય. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ગંગાને કિનારે પહોંચ્યા છે, થોડી વાર વિશ્રાંતિ લીધી છે, અને ત્યાં જયારે બેઠા ને ત્યારે ભરતજીનો પગ લાંબોમાં કૌશલ્યજી જોઈ ગયા છે. ભરતજી ખુલ્લે પગે ચાલ્યા હોવાને કારણે પગના તળિયામાંથી લોહી નીકળી રહ્યું છે. માં કૌશલ્યજી આ જોઈ ગયા છે, માં કૌશલ્યજી રડી પડ્યા છે. ભરતજીની પાસે આવીને કહે છે, બાપ ભરત, આ તે શું કર્યું? તું ખુલ્લે પગે ચાલે છે બેટા, તને કદી પણ અભ્યાસ નથી ખુલ્લે પગે ચાલવાનો, તું શું કામ ખુલ્લે પગે ચાલે છે? અને જ વખતે ભરતજી બોલ્યા છે, માં મને અભ્યાસ નથી તો શું મારા પ્રભુ રાઘવને અભ્યાસ છે? મારી માં જાનકીને અભ્યાસ છે, લખનને અભ્યાસ છે, બધાયમાં એક મારે કારણે મારે તો એક દાડો ચાલવું પડ્યો છે, એને તો 14 વર્ષ સુધી મારે કારણે વનમાં ખુલ્લા પગે ચાલવું પડશે, એની શું સ્થિતિ સર્જાશે? બોલતા ભરત જ્યાં દડી પડ્યા છે, માં કૌશલ્યજી કીધું છે, ભરત તું જો ખુલ્લે પગે ચાલે ને તો તને મારા સોગંદ છે. ભરતજી શાંત થયા છે, ત્યાંથી આગળ વધ્યા છે. આગળ વધતા વધતા ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા છે. ભરદ્વાજ મુનિએ તમામનું સ્વાગત કર્યું છે. પોતાની યોગ ઐશ્વર્ય શક્તિ દ્વારા અનેકવિધ મહેલો ખડા કર્યા છે, અયોધ્યા નગરીને શરમાવી અદ્ભુત નગરી તૈયાર કરી છે, બધાને રહેવા માટે અલગ અલગ મહેલો આપ્યા છે. ભરતજી માટે તો સુંદર મહેલ તૈયાર કરાયો છે. ભરતજીને કીધું છે, ભરતજી તમારા મહેલમાં ઉતરવાનું છે. ભરતજી બે હાથ જોડ્યા છે, મારાથી મહેલમાં ન રહેવાય, મારો પ્રભુ રામ જો વનની અંદર ફરતો હોય ને હું મહેલમાં બેસું, મહેલમાં રહું તો મને ધિકાર છે. આપ મને એ કહો, મારો પ્રભુ જયારે અહીંયા આવ્યો હતો ત્યારે ક્યાં રોકાડો હતો? ભરદ્વાજ મુનિએ નાની ઝૂંપડી બતાવે છે, કુટિયા, અહીંયા પ્રભુ રામ રાતવાસ રોકાણા હતા. ભરતજી બોલ્યા, બસ તો હું પણ અહીંયા જ રોકાયું. ભક્તજનો, પરમાત્માના સ્થાનનો મહિમા છે, જે જે પ્રભુનું વિચરણ થયું એ સ્થાનનો મહિમા છે. આજે આપણને વારંવાર વડતાલ જવાની ઈચ્છા કેમ થાય છે? અહીંયાથી ટિકિટ ભાડું ખર્ચીને જ્યાં ત્યાં શા માટે આપણે વારંવાર જઈએ છીએ? ગઢપુર શા માટે જઈએ છીએ? ભુજ શા માટે જઈએ છીએ? જુનાગઢ શા માટે જઈએ છીએ? નહીં તો સ્વામિનારાયણ મંદિર તો અનેક છે, એનો જ આગ્રહ શા માટે? કારણ કે એ સ્થાનની અંદર પરમાત્માએ અનેક વિધ લીલાઓ કરી હોય, એને અવલંબન કરીને ત્યાં જવાથી એ પરમાત્માએ જે લીલાઓ કરી છે, જે ચરિત્રો કર્યા છે, એનું દિવ્ય વાતાવરણ, એની અસર હજુ પણ વર્તતી હોય, તે આપણા હૃદયની અંદર શાંતિ મળે, આપણે ભગવાન વધારે યાદ આવે. એટલા માટે પરમાત્માએ જે સ્થાનમાં લીલાઓ કરી છે એ સ્થાનનો મહિમા છે. ભગવાને જે મંદિરો બંધાવ્યા એનો મહિમા પણ એટલા માટે જ છે. ભગવાને જે આચાર્યશ્રીનું સ્થાપન કર્યું એનો મહિમા પણ એટલા માટે જ છે. નહીંતર આચાર્ય તો આ દુનિયામાં ઘણાય છે, વેદાંતનો અભ્યાસ કરીને આચાર્ય કહેવાય લો. સ્કૂલની અંદર જે મુખ્ય ટીચર હોય એને પણ આચાર્ય કહેવાય લો, હેડમાસ્ટર કે હું કે એને પણ આચાર્ય કહેવાય. કહો, આચાર્ય તો ઘણા પ્રકારના હોય, પરંતુ ધર્મકુળ આચાર્યનો મહિમા એટલા માટે છે, ભગવાન સ્વામિનારાયણ સ્વયં એની સ્થાપના કરી છે. અને એમ બોલ્યા છે, આ આચાર્યને તમે આચાર્ય નહીં પરંતુ હું પોતે છું એમ સમજી અને આની સેવા જો કરશો તો તમે મારી સેવા કરી છે, આટલો મહિમા ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે બોલ્યા છે. માટે સ્થાનનો મહિમા છે. અને તો તે પાઘ શિવડાય ને બધા પહેરી લેલો, એની કિંમત નથી, 150 રૂપિયા તૈયાર થઈ જાય. પરંતુ એ પાઘની કિંમત છે, એ પાઘ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના મસ્તક ઉપર મુકાઈ હતી, એ જ પરંપરામાં પાઘ ચાલી આવ્યા છે અને એ અત્યારે વિદ્યમાન આચાર્ય મહારાજના મસ્તક ઉપર શોભી રહી છે, માટે એનો મહિમા છે. સમજાય એને કામનો છે. સમય વાતમ લખ્યું, નિરંજનાનંદ સ્વામીની પાસે બેહે એનું હૃદય ટાઢું થઈ જાય. એ સ્વામી લખ્યું, પણ કોને થાય? તો કે જેને મહિમા હોય ને એને થાય, જેને મહિમા હોય એને થાય, જેને મહિમા ન હોય એને ન થાય. મહિમા વગેરેને જો થતો હોય તો પ્રભુ કૃષ્ણ અને કંસ બંનેનું જ્યારે યુદ્ધ થયું ત્યારે બંનેના સ્પર્શ થયેલા હતા શરીરમાં, પણ કંસને કઈ શાંતિ નહોતી થઈ. ભગવાનના ભક્તને તો પરમાત્માએ ધારણ કરેલા વસ્ત્રનો સ્પર્શ કરે તો શાંતિ થઈ જાય, કંસને તો પોતે મૂર્તિમંત મળ્યો તો શાંતિ ન થઈ. કહો, અરે પુતનાની તો ગોદમાં પ્રભુ સુતા તો પુતનાને શાંતિ ન થઈ. કલ્પના કરો, પ્રભુ રાઘવની સામે રાવણ આમને સામને ઉભો હોવા છતાંય રાવણને શાંતિ ન થઈ. જેને મહિમા હોય એને શાંતિ થાય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક વાત લખી, ભગવાન શ્રીહરિ કે ખીરનું ભોજન શ્રેષ્ઠ ગણાય, જો મનુષ્ય ખાય તો એને રગે રગની અંદર વ્યાપી જાય અને શરીરની અંદર શક્તિ આવે, પરંતુ એ મનુષ્યને કામમાં લાગે. જો કૂતરો ખાય તો એને ઉલટી થઈ જાય. એ મનુષ્યને પુષ્ટિકરણ નીવડે, એ મનુષ્ય માટે કામનું છે, અન્ય માટે નહીં. એમ આ બધો મહિમા ભગવાનના ભક્તને કામ લાગે, અભક્તને નહીં. અને કલ્યાણ પણ ભગવાનના ભક્તનું જ થાય, અભક્તનું નહીં. એક વાત બહુ સ્પષ્ટ સમજો ભક્તજનો, જેને ભગવાનને પામવા હોય એ માર્ગે ચાલવું હોય અને પોતાના તમામ અહંકારને ઓગાળે નાખવો પડે. હું ડાહ્યો છું, હું વિદ્વાન છું, હું ધનવાન છું, હું કીર્તિવાન છું, મારી પાસે સામર્થ્ય છે, મારી પાસે સત્તા છે, બધું જયારે ઓગળી જાય, અહમ ઓગળે, ઈ જ્યોતમાંથી પરમાત્માના દર્શન થાય છે. અહમ ઓગળે, જ્યોતમાંથી પ્રભુના દર્શનની ઝાંખી થાય છે. રામકૃષ્ણ પરમહંસની બહુ અદભુત કથા છે. એક સર્જન ડોક્ટરની પાસે ગયા અને કહે, સ્વામીજી મારે મારું કલ્યાણ કરવું છે, મને કઈ ઉપદેશ આપો. સ્વામી સહજ પૂછ્યું, આપ શું કરો છો? તો કે સ્વામી હું તો શહેરનો સર્વ કરતા શ્રેષ્ઠ ફેમસ એમએસ સર્જન ડોક્ટર છું. અને વટથી જયારે કીધું ત્યારે સ્વામી કે તો તારું કલ્યાણ નહીં થાય કે? અરે પણ સ્વામી અભૂત લોકો કલ્યાણ લીધે મારું કલ્યાણ નહીં થાય. કેમ નહીં થાય? સ્વામી કે હું કહું છું ને એટલે નહીં થાય. સ્વામી જયારે બહુ કડક થયા ત્યારે પહેલા એ બે હાથ છોડ્યા, સ્વામી પણ મારું કલ્યાણ શું કામ નહીં થાય, મારે કલ્યાણ કરવું છે. સ્વામી કે તારે કલ્યાણ કરવું ને તો એક કામ કર, પહેલા તારી એમએસ ની જે ડિગ્રી છે ને એને ઘેરે જ માળિયા ઉપર મૂકી જા અને પછી આવ, મુમુક્ષ બનીને આવ તો કલ્યાણ થશે, બાકી તું અહીંયા તારી ડિગ્રીને લઈને આવ તો તારું કલ્યાણ નહીં થાય. અહંભાવ ઓગળે ત્યાંથી પરમેશ્વરમાં પ્રીતિ થવાનો પ્રારંભ થાય છે. અને જેણે જેણે પરમેશ્વરમાં પ્રીતિ કરી છે ને અહંકાર ઓગાળ્યા છે, ઓગાળ્યા છે. લાડુદાનજી અહંકારને ઓગાળી નાખ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણને મળ્યા છે અને લાડુદાન એ બ્રહ્માનંદ સ્વામી બને અને એના મોઢામાંથી શબ્દ નીકળે, હું તો ખુલ્લી આંખે ઉર્ધ્વ રેખા દેખું રહે. સદગુરુ વર્ય નિત્યાનંદ સ્વામી અહંકારને ઓગાળ્યો છે. સોનાના થાળની અંદર ભોજન ના કરનારા નિત્યાનંદ સ્વામી, પરંતુ ભગવાન સ્વામિનારાયણ મળતાની સાથે અહંકારને ઓગાળ્યો છે અને અહંકારને ઓગાળ્યો છે ત્યારે ભગવાન સ્વામિનારાયણના રાજીપાને પ્રાપ્ત કરી શક્યા છે અને ભગવાન સ્વામિનારાયણના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે. આ નિત્યાનંદ સ્વામી જે વાતને સમજ્યા છે એ બીજા નથી સમજી શકતા. બાઈ મીરાએ અહંકારને ઓગાળ્યો છે કે હું રાજાની રાણી છું, અહંકારને ઓગાળ્યો છે ત્યારે દ્વારકાધીશે દર્શન આપ્યા છે. અહંકાર ઓગળે ત્યારે પરમાત્માના દર્શન થાય. એ માર્ગ તો પ્રેમ કા હૈ, પ્રેમ કા, અહંકાર કા નહીં, પ્રેમ કા માર્ગ હૈ. મને કશી જ ખબર પડતી નથી બસ, પણ મારે ભગવાન જોઈએ છે. આટલું જેના હૃદયની અંદર ઉતરી ગયું એને માટે ભગવાન દૂર નથી. એમાં કલ્પના તો કરો, ઓલો જોધો ભરવાડ જેને બે કહેવાની ખબર ન પડે. હવરમાં જાગે બધા પ્રભાત્યા બોલતા હોય તો જાગતે હોય તો નાતો નાતો બોલતો હોય, પોઢે પ્રભુ સકલ મુનિ કે શામ કો. ઓલા બધા પ્રભાત્યા બોલતા હોય, મારણ જગાડતા હોય તો જોધો ભરવાડ એની મસ્તીમાં બોલતો, પોઢે પ્રભુ સકલ મુનિ કે શામ. અને બધા સંતો જયારે પોઢણી બોલતા હોય સાંજે, ત્યારે કે પ્રાત થયું મન મોહન પ્યારા, જાગો નાથ અત્યારે સવારનો સમય થઈ ગયો. જેને ક્યારે શું બોલાય આનું અનુસંધાન નહીં. એ જોધો જેને એક થી દસ સુધી આમ એક બે ત્રણ ગણતરી ના આવડે આવો જોધો. પરંતુ સંપ્રદાયનો ઇતિહાસ છે એમ કે જોધાનો અંત સમય જયારે આવ્યો છે, જલાને સામે કિનારે ગાયોને ચરાવતો હોય કાળ એને લેવા આવ્યો છે. જોધાને દેખાણો, મૂર્તિમંત દેખાણો. જોધાએ પ્રશ્ન કર્યો, તું કોણ છે? હું તારો કાળ છું, તને તેડવા આવ્યો છું. અને એ વખતે જોધો એમ બોલ્યો છે, કાળ તું આજ ઘર ભૂલો ઘર, મને તારું તેડું ન હોય, હું તો સ્વામિનારાયણ નો આશ્રિત છું, મને તો મારો માલિક તેડવા આવે, તું નહીં. પેલા કાળે કીધું છે, જોધા મૂંગો મર મૂંગો, તારી જેવા તો અનેકને ઉપાડી ગયો, તો તું વળી કઈ વાડીનો મૂળો, તને ન લઈ જાઓ. જોધો કે છે કે લઈ ગયો હોય પણ મારા જેવો નહીં મળ્યો હોય. જોધો કાળની સામે થયો છે. અને સંપ્રદાય ઇતિહાસ એમ કે જોધાને લેવા માટે આવેલો કાળે દોટ દીધી છે, જોધાને જ્યાં પકડવા ગયો, જોધાએ સ્લાંગ મારી અને સીધો કાળના મસ્તક ઉપર પગ મૂક્યો અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી છે, હે માલિક, તમે જો સર્વોપરી ભગવાન હોવ અને તમારી મને સંપૂર્ણ નિષ્ઠા જો હોય તો આજ મને તેડવા આવો. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને આવ્યા છે, એક પગ કાળના મસ્તક ઉપર, બીજો પગ વિમાનમાં મૂકીને જોધો ધામમાં પહોંચી ગયો. કલ્પના કરો અમે ક્યાં વિદવત્તા રહી. અને માટે ભગવાન સ્વામિનારાયણને શિક્ષા પત્રમાં લખવું પડ્યું, ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિષ્ઠ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યતા. ભગવાન સ્વામિનારાયણના શબ્દ છે. ગુણવાનપણાનું એ જ ફળ, બુદ્ધિવાનપણાનું એ જ ફળ, પરમાત્મામાં પ્રીતિ બંધાય, સત્સંગમાં હેત થાય. વિદ્વાન હોય બુદ્ધિવાન હોય પણ એને સત્સંગમાં જો હેત ન હોય, ભગવાનમાં જો પ્રીતિ ન હોય, તો ભગવાન સ્વામિનારાયણ કે એવો વિદ્વાન પુરુષ પણ અન્યથા યાંતિ વિદોપ્યતઃ, મર્યા પછી ભૂત યોનિને પામે છે. તમે કલ્પના કરો, ઘણા લોકો એમ કે જાણે બ્રહ્મ રાક્ષસ વળી ગયો. બ્રહ્મ રાક્ષસ કોણ થાય તમને ખબર છે? ક્ષત્રિય ન થાય, વૈશ્ય નહીં, શુદ્ર બ્રહ્મ રાક્ષસ ન થાય, કેવળ બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ થાય. અને એમાં બધા બ્રાહ્મણ નહીં, વેદ નો ભણેલો જે હોય, વેદ નો જે આચાર્ય હોય એ મર્યા પછી, જેના જીવનમાં ભક્તિ ન હોય, સત્સંગમાં પ્રીતિ ન હોય, તો મર્યા પછી એ બ્રહ્મ રાક્ષસ થાય છે. કેવળ શાસ્ત્રને જાણવા માત્રથી કલ્યાણ નહીં, પરંતુ શાસ્ત્રમાં જેમના ચરિત્રો લખ્યા છે એ પરમેશ્વરમાં જેને પ્રીતિ બંધાય છે બસ એનું કલ્યાણ થાય છે. એ તો શ્રદ્ધા કા વિષય હૈ ભાઈ, એ તો વિશ્વાસ કા વિષય હૈ, એ તો પ્રેમ કી કહાની હૈ, એ તો પ્રેમ કા પથ હૈ. પ્રેમના પથે જે ચાલે છે એ જીવાત્માનું કલ્યાણ થાય છે. બાકી ગમે તેવો વિદ્વાન હોય તોય ભલે, અને આવ અભૂત હોય તોય ભલે, જેને પરમાત્મામાં પ્રેમ લાગી ગયો એ પરમાત્મા સુધી પહોંચી જવાનો. બાકી પોતાની બુદ્ધિને લડાવતો જે રહ્યો, બુદ્ધિ પર જે નાચતો રહ્યો, એ મર્યા પછી એની બુદ્ધિ જ એને જંગપુરી લઈ જશે.